તારીખ 12/9/1990 શ્રી મદ્રાસ ચંદ્રપત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208.
તેથી તેઓ વારંવાર સાંભળવા આવે છે, સાંભળે છે. પણ અહીંયા એ વાતનું ધ્યાન રાખવાયું છે. આ ધ્યાન થશે અહીંયા તમે તો કવિ ઉપર સાંભળે છે, અક્રમે ઉપર સાંભળે છે. સાંભળતો હોય તો એ તારા માટે વિપરીત છે અને વિપર્યાસનું કારણ થશે, એટલે કે નુકસાનનું કારણ તો કેવો શબ્દો આપ્યો છે. તો જો આ પ્રકારે જો વિચાર ઉદભવે કે પ્રથમથી સિદ્ધાંતનું અપગ્રહણ કરીએ, એ પ્રકારે જો વિચાર ઉદભવે તો જે વિપરીત છે એ સદ્ધર વિચાર છે. કેમ કે સિદ્ધાંત મૂળનો જન્મ ઉપદેશ બોધથી થાય છે. સિદ્ધાંત મૂળ ક્યારે જન્મ પામે, ક્યારે ઉત્પન્ન થાય, જીવના પરિણામ ગ્રહણ થાય કે ઉપદેશ બોધ ગ્રહણ થયો હોય તો નહીતર કોઈ રીતે થઈ શકે નહીં. ત્યાં શક્યતા જ નથી, સિદ્ધાંત બોધ પ્રાપ્ત થવાની ત્યાં શક્યતા જ નથી એમ કહે છે. બની શકે એવું જ નથી. સિદ્ધાંત બોધ નો જન્મ એમાં અનુભવ પણ લઈ શકાય અને અંગીકાર કરવાનો પણ લઈ શકાય. અનુભવ તો એનું ફળ છે, પણ પ્રથમ અંગીકાર કરે તો વિપર્યાસપણે એને જ્ઞાનમાં લીધા પછી અવિપરીતપણે એની પ્રેક્ટિસ શરૂ થાય અને એના ફળમાં અનુભવ આવે એવી રીતે થાય. પણ એ રીતે સિદ્ધાંતના વિષયમાં પ્રવેશ જ થતો નથી. જો ઉપદેશ બોધનું ગ્રહણ ન થયું હોય તો સિદ્ધાંતના વિષયમાં પ્રવેશ જ ન થાય. પ્રાપ્ત થવામાં આપણી વાત છે, પણ આટલો પ્રોસેસ છે. પ્રાપ્ત થાય છે એમાં આટલો પ્રોસેસ છે. પહેલા તો અવિપરીતપણે એને સમજાય, પછી જે સમજાણું હોય એની પ્રેક્ટિસ ચાલે અને કેટલીક પ્રેક્ટિસ થયા પછી પરિપૂર્ણ દેશાએ અનુભવ આવે, ત્યાં સુધી અનુભવ સીધો આવતો નથી. આ રીતે વસ્તુ સ્થિતિ એ વિપરીત છે. ક્રમ છોડે એ પણ એક વિપરીતતા છે, અને એ વિપરીતતા એવી છે કે લગભગ એ વિષયમાં જીવ ચૂક્યો છે, ભૂલ્યો છે, એવી આ ક્રમની વિપરીતતા એક પ્રકારની છે. જેને વેળાવૃક્ષમ સંબંધી ઉપદેશ બોધ થયો નથી તેને બુદ્ધિનો વિપર્યાસ પણ વહેતા કરે છે. બુદ્ધિમાં બુદ્ધિ દોષ છે, મતિ દોષ છે. તેને બુદ્ધિનો વિપર્યાસ પણ વહેતા કરે છે અને જ્યાં સુધી બુદ્ધિનો વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંતનો વિચારનો પણ વિપર્યાસ પણ થવો રહે છે. સિદ્ધાંત મૂળ અવિપરીતપણે ગ્રહણ થાય તો તે અમૃત છે, આત્મા અજર અમૃતને પ્રાપ્ત કરી લે. પણ જો વિપર્યાસ બુદ્ધિની અવસ્થામાં એનું ગ્રહણ થાય તો એનો વાત અવિપરીત લેવાને બદલે વિપરીત વાત લીધા વિના એ રહી શકશે, અનિવાર્યપણે વિપરીતતામાં કરી લે. એક દ્રવ બીજા દ્રવ્યનું કરી શકતું નથી, આ સિદ્ધાંત છે. અને સત્પુરુષની ભક્તિ, શ્રી ગુરુનો ઉપકાર એ વાત એ સિદ્ધાંત શાસ્ત્રમાં આવ્યા વિના હોય નહીં. ત્યારે બે વાતો પરસ્પર વિરુદ્ધ છે. એની અવિરોધતા પોતાના પરિણામમાં કેવી રીતે આવે એ વાત એને બુદ્ધિના વિપર્યાસમાં ન સમજાય ત્યારે એને શ્રી ગુરુ પ્રત્યે એ બહુમાન ઉપકાર ભક્તિ આદિના પરિણામ થવા જોઈએ અને દર્શનનો બંધ થવો જોઈએ એ પરિસ્થિતિ ઉભી ન થાય, એટલે સિદ્ધાંતનું વિપરીત કરવાનું થશે. છે એમાં તો ગુણ પ્રાપ્તિ થવાને બદલે અગુણ ની પ્રાપ્તિ થાય. જાહેર માં શ્રવણ કરવા જાય ત્યારે પણ જાહેર માં આ બધી વાતો આવતી હોય છે, કર્મ નો વિષય પણ આવતો હોય છે. તમને કોઈ એમ કહ્યું કે ભાઈ હીરાનો વેપાર કરો, લોકો કરોડપતિ ને અબજોપતિ હીરાવાળા જોવામાં આવે છે, સાંકળવા જોવામાં આવતા, તો તમે સીધું કઈ એમને હીરા ખરીદ લાગી ગયા જાઓ, બધો વિચાર કરશો વેપાર થાય છે કેવી રીતે અને આમાં ભયસ્થાનો ક્યાં ક્યાં છે એ પેલો વિચાર કરશો. નવો વેપાર જોડનાર પહેલો વિચાર આ કરે છે કે આમાં ભયસ્થાન ક્યાં ક્યાં, કેમ કે કોઈ કોઈ હીરાના વેપારીઓ દેવા શકે છે, એમ કરોડપતિ ને અબજોપતિ થયા છે, એમ દેવા નાખનારા પણ ખરી બજારમાં છે, તો એને શું ભૂલ કરી છે? એવી ભૂલ મારા છે તો નહીં થાય ને, લેવા જતા દેવાનો તો નહીં થાય નહીં, તો કદો વિચાર કરે છે માણસ, કહે છે કે નથી કરતો. જ્યાં એને પ્રયોગી પાસે છે ત્યાં તો ચારે પડખાની તપાસ કર્યા પછી કામ હાથ રહે છે, કહે છે કે નથી કરતા. એવી રીતે આ પણ એક બહુ કીમતી ચીજનો વેપાર છે, પરિણામનો એવા કરતા પણ કીમતી ચીજના વેપારનો આ પરિણામ છે. પ્રવૃત્તિ કરી નથી માટે અઘરું છે. ખરે વિચાર જીવ તો કરે છે, એટલે તો શ્રીમદજી મુમુક્ષુ જીવ ની વ્યાખ્યા જેમ માંગે છે કે મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, જીવ એટલે વિચારવાન જીવ, એટલે વિચારવાન જીવ વિચાર કરે છે. મારા વિકૃત પરિણામ છે, મારા અવિકૃત પરિણામ છે, એ બરાબર એનું લક્ષ હોય છે. તેથી એ વાત તારામાં સાચતો નથી, એને પોતાના હિત હિતને જ ખબર ન પડે. યુવાન દ્વારામાં ચાલતો હોય તો એ મુમુક્ષુ કહેવાય નથી, પણ નથી મુમુક્ષુની પરિસ્થિતિ પણ ત્યાં નથી મુમુક્ષુતા, એ વાત સ્પષ્ટ છે. બધા જ્ઞાનીઓએ વાત કરી છે, એ વાત ઉપર ધ્યાન ખેંચ્યું છે કે ભાઈ આ વિષય અનેક વિવિધ પ્રવૃત્તિ યુક્ત હોવા છતાં પણ એનો કોઈ ચોક્કસ નિયત ક્રમ છે, મોક્ષ માર્ગ નિયત છે. ત્રણે કારણે સમ્યક દર્શન જ્ઞાન ચારિકાને મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગની પ્રાપ્તિનો ક્રમ પણ નિયત છે. ગમે તેમ કોઈ ચાલે, માતાજી પ્રાપ્તિ થાય એવું થતું નથી, અનંતકાળ નહીં થવાનું પણ આ જ કારણ છે. આ વિષયની અંદર એકલી કાળજી છે એને વાત સમજવી જોઈએ, એકલી કાળજી છે નથી સમજતો, ઉપર ઉપરથી સમજે છે, સંતોષ પકડે છે કે આપણે પણ આ વાત સારી લાગે છે અને સમજવાનું મહેનત કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, અને એમ કરતા કરતા કાંઈક લાભ થઈ જશે, કોઈ કાંઈક સંસ્કાર પડી જશે, કોઈ કાંઈક વારો આવી જશે, એવું ઓગે ઓગે માનવાનું ચાલે છે. તેથી તો અનંત કાળે પણ કઈ પ્રાપ્ત થાય હું વિવેકપૂર્વક આ વિવેક છે, ક્રમ સમજવો એ વિવેક છે, ક્રમ તોડવો તે અવિવેક છે. વિવેકપૂર્વક શાંત ભાવે તો બધા તો બધા સિદ્ધાંત સમજાય છે. મહાપુરુષ નું વાણી જે સત્પુરુષ નું વાણી છે એમાં વાત અધૂરી નથી. દેખી લઈએ ચર્ચા કરતા એ વાત એમણે બહુ સ્પષ્ટ કરી છે કે ગુરુદેવ શ્રી નાથ એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. પૂરી વાત આવી જાય છે તો ઉપદેશ ગુરુનો પણ વિષય આવે છે અને સિદ્ધાંત ગુરુનો પણ વિષય આવે છે. આમ કેમ છે વૈરાગ્ય નો વિષય એમના કોઈ પ્રવચનમાં ના આવે એવું બને નહીં. ઉચ્ચ કોટી ના સિદ્ધાંત એક સમય ની શુદ્ધ પરિવારથી ભિન્ન છે. એ ઉચ્ચ કોટી ની છેલ્લી એમની વાત છે. મોક્ષ પરિવારથી પણ મોક્ષ તત્વ થી પણ ભિન્ન છે માટે શુદ્ધ છે. 38,000 સમય સારા તો પણ એ વાત આવવાની થાય. આ તારું આયુષ પૂરું થાય એ પહેલા જરાક સરખી રીતે સમજી લઈએ. ક્યારે આ પાસે ખબર પડશે નહીં. જીવન ની અનિત્યતા છે. આયુષ પૂરું થાય ત્યાં સુધી ને કલ્યાણ કરી લેવું એ વાત ક્યાં. એક સમય ની મોક્ષ પર્યાય છે પણ ત્રિકાળ શુદ્ધ આત્મા દ્રષ્ટિ નો વિષય ભિન્ન છે. નિશ્ચય ના વિષય ભિન્ન છે. હા કહેતી વખતે આ વાત તો ખરે છે. નથી કરતા એવું નથી. પોતાની અનુકૂળતા કે પોતાની વિપરીત રૂચિ અનુસાર એક જ વાત ને ગ્રહણ કરે ને બીજી વાત છોડી દે એમાં દોષ કહેવાનો નથી. દોષ તો ગ્રહણ કરનારનો છે. એમ છે વાત તમે જોયું કોઈ પ્રવચનમાં ફરી ને ઘણી ટેપો પડી છે. કોઈ પણ ટેપ સાંભળી લીધું એ વાત આવ્યા વિના રહેશે નહીં. અમારો તો ચોક્કસ ખ્યાલ છે આ વિષય ઉપર. સાંભળનારાની ચોક્કસ જવાબદારી છે અને એ જવાબદારી જેને આત્મહિત કરવું છે એને સંભાળવી જ રહી. એ જવાબદારી નો કોઈ પ્રયોગ બીજા માટે નાખી શકે નહીં. અને નાખે તો એ ન્યાય સંપન્ન પણ નથી. એમ છે સાંભળનારું બરાબર જવાબદારી છે અને એ સંભાળવી જ રહી. જ્યાં પોતાનું પ્રયોજન હોય છે નોકરી માં ત્યાં તો બરાબર જવાબદારી સંભાળે છે. ધંધો કરવા જાય નોકરી કરવા જાય સંભાળે છે નથી સંભાળતા. જો જવાબદારી પ્રમાણે નોકરી કરે તો હું કોઈ નોકરી હોય પણ નોકરી માં ન રાખે. ધંધાની વાત તો એ બાજુ ધંધો પૂરું પૂરું નથી બાળ નુકસાન નું. ત્યાં પણ એને સોંપેલા કામ ની જવાબદારી તો તમારે રાખવી જ પડે છે. આ તો પરમ હિત નો વિષય છે. જવાબદારી વગર કામ ચાલે એમ કેમ ચાલે? ચાલે જ નહીં. આ તો પરમ હિત નો વિષય છે. પેલું તો સામાન્ય ટેમ્પરરી વાત છે. મારે મારું આત્મકલ્યાણ કરવું છે એવી અપૂર્વ ભાવનામાં ખરેખર ભાવનામાં જીવ ક્યારે આવ્યો નથી પૂર્વે. અને એનું કારણ આ પરિસ્થિતિ બુદ્ધિ રૂપે છે. જે ગડબડ ખોટા ઉભા થાય છે અને જે બધી વિપરીતતાની ગડબડી ચાલી જાય છે શું પ્રાપ્ત થઈ જાય છે જાણીએ જાણે એનું કારણ કે ખરી ખરી ભાવનામાં આવે તો એની ભાવના તો બધા વિપર્યાસ દૂર કરીને પ્રવર્તે છે. બધા વિપર્યાસને દૂર કરી નાખે છે આ ભાવના. એટલો તો માર્ગ સુગમ અને સરળ છે. એમ નથી કહેતા કે તું આટલા શાસ્ત્ર સમય સારા ની વાત તો તને વિપરીત ન થાય એમ નહીં કહે. એ પણ ભાવના માં કાચી ભાવના માં ખરી ભાવના માં તમે બધા વેદો આગળ ના સમજાશે. બધી વાત વાતો છે એ પણ સમજાશે. કોઈ વાત નહીં સમજાય એવું નહીં બને. કેમ કે મતે એવી સરળ સમજી છે નિર્માણ સમજી છે. નિર્મળ અને સરળ મતિ ઓછા ઉતારવાનું હોય તો પણ હવે વિપરીત પણ આત્મકલ્યાણ સાધે છે. અને બુદ્ધિ ઘણી વાર પણ વિપરીતતા આવી ગઈ હોય કે વિપરીતતા ભેગી હોય એના જેવી એ આત્મકલ્યાણ સાધના ને એવા કલ્યાણ સાધે છે. કલ્યાણનો વિષય સાધો આવે ને અવા કલ્યાણ ને સાધે પણ આવું અને દ્વાર દે Thank you. સંબંધી ઉપદેશભૂત થયો નથી એને બુદ્ધિનો વિપર્યાસ પણ ઘટતા કરે છે અને જ્યાં સુધી બુદ્ધિનો વિપર્યાસ પણ હોય ત્યાં સુધી સિદ્ધાંત ના વિચારો નો પણ વિપર્યાસ પણ થવો જ સંભવે છે. થવો જ સંભવે છે. બુદ્ધિ વિપર્યાસ હોય તો સિદ્ધાંત માંથી વિપરીતતા થશે. કેમ કે ચક્ષુને વિશે જેટલી જાખો છે તેટલો જાખો પદાર્થ તે દેખે છે ચક્ષુના દ્રષ્ટાંતે. અને જો અત્યંત બળવાન પણ હોય તો તેને સમૂળનો પદાર્થ દેખાતો નથી. તેમ જેને ચક્ષુનો યથાવત સંપૂર્ણ તે છે તે પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ દ્રષ્ટાંત હવે સિદ્ધાંત તેને તો કોઈ રીતે સિદ્ધાંત બોધ વિચારમાં આવી શકે નહીં. એ વિચારી સ્વીકાર કરી શકે નહીં. એનું અનુસરણ કરી શકે નહીં. જેની વિપર્યાસ બુદ્ધિ મંદી છે પ્રમાણમાં સિદ્ધાંત નો અવગાહન થાય. વિપર્યાસ ઘટ્યો હોય એના પ્રમાણમાં એને સિદ્ધાંત નું વિચારવું અનુકૂળ પડે. અને જયંતિ વિપર્યાસ બુદ્ધિ વિશેષપણે શરૂ કરી છે એવાથી મને વિશેષપણે સિદ્ધાંત નો ઉદાહરણ થાય. તો જયંતિ એમના વચનો નો જ્ઞાનથી વિશેષ વિચારથી ઊંડા વિચારથી એમના આશયને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ શ્રીમતી પ્રત્યે બહુમાન વધતું જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અને તે પરિસ્થિતિ ઊભી થવા યોગ્ય છે. સત્પુરુષના વચનોથી એમના આશય સુધી પહોંચ પરિણામની ઓળખાણ થાય છે. એમની પરિણામની ઓળખાણ થતા એમના સ્વરૂપની ઓળખાણ થાય છે. એમના સ્વરૂપને ઓળખીને જો બહુમાન થાય છે તો દર્શન ઓળખનાર જે મન થાય છે એ બહુમાનના પરિણામમાં એક જાતની નિર્મળતા અને શુદ્ધિ પ્રગટે છે. કે જેને એ પોતે સમ્યક દર્શનનું પરંપરા એ કારણ કહે છે. પરંપરા એને કારણ કહે છે. સાક્ષો કારણ આપ્તપુરુષની આજ્ઞા ભક્તિ આપ્તપુરુષના વચનો પ્રત્યેની રુચિ ઓળખાણપૂર્વક કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે જે અહંકાર મુકતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગ દ્વેષનો ઘટાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. તેની વાત આગળ કેમ કે બધાને એવું લે છે. જે ઘરમાં એ જન્મ છે એ જન્મ ઘરમાં એને કુટુંબ છે અને એ કુટુંબની અંદર આ ભીર પૂર્વ સંસ્કારથી પૂર્વના વિપરીત સંસ્કારથી અમુક પર્વનું મહત્વ કરે છે. તેને જેવો પોતાનો પુત્ર દેખાય છે એવો એને બીજા કોઈ નો દેખાતો નથી. આ એક કુદરતી એને અમુક પર્વને મહત્વ પણ એને વધે છે. તો એને લઈને એને એ વિપર્યાસ છે. એ આમપણું એ જ વિપર્યાસ છે. કેમ કે આત્માનું આમપણું કરવાને બદલે જ્યાં આત્માનું અસ્તિત્વ નથી ત્યાં આમપણું ભમવું એ જ વિપર્યાસ છે. એટલે તેને અપ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં પરિગ્રહની પ્રતિના પ્રસંગમાં જે રાજદ્વેષને કસાય થાય છે લાભ નુકસાન માનીને લાભ નુકસાન કરીને લાભ નુકસાન સમજીને તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ ઉત્સમ ઉદભવે છે ત્યાં મંદ પડે છે. જ્યાં વૈરાગ ને ઉત્સમ ઉદભવે છે ત્યાં એ મંદ પડી જાય છે. એનો રસ મંદ પડે છે એમ અહીંયા લેવું અને અનુક્રમે નાશ પામવાને યોગ્ય થાય છે. એની શક્તિ ઘટે છે બળ ઘટે છે વિપરીત પરિણામોનું વિષમ પરિણામોનું ત્યારે તે નાશ પામવાને યોગ્ય થાય છે. આદિ ભાવ ને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અહિયાં કોઈને તર થાય પણ પોતે વેપાર કરતા હતા, પોતે ગૃહ કુટુંબ માં હતા અને વેપારમાં દેખાતા. મુંબઈ થી તો પત્ર લખે છે, મુંબઈ તો વેપારનું એમનું સ્થાન હતું, જન્મસ્થાન નતું. તો પછી એ પ્રાપ્તિ માટે ત્યાં ગયા હતા અને લખે છે કે પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે રાજદેશ કસાય ન થવો જોઈએ. ધનની પ્રાપ્તિ માટે તો મુંબઈ ગયા હતા, તો કે એ પરિણામમાં આત્મા પણ એ ક્યાંય વર્તતા નહોતા. એ પરિણામમાં આત્મા પણ એ ક્યાંય વર્તતા હતા. જે સમ્યક દર્શન ને જે અખંડ સમ્યક દર્શન ને આઠ અંગ હોય છે, આઠ અંગ થી જે અખંડ હોય છે, એક અંગ પણ ઓછો ન હોય, અખંડિત ન હોય, એમાં એક નિકાંક્ષિત નામ નો અંગ છે. બીજું માનસા નો અભાવ, તો એમની ઈચ્છા તો જોવામાં આવે છે. દેશ જગ્યા છે ગણાવીને છોડી પ્રાપ્તિ માટે તો રોજની પ્રવૃત્તિ છે, તો કે એમાં આત્મા પણ એ વર્તતા નથી, એમાં આત્મા નથી વર્તતા. એમની એ દશા વિચારતા, એ દશા પણ વિચારતા એમનું બહુમાન હરા, એમના પ્રત્યે બહુમાન હરા. એમના ચક્રવર્તી તો છ ખંડ ખોલાવે છે, આપણે તો સમય મેળવવા પાસે માટે વાંધો નહીં, આગળ બચી જાય છે. એટલે લાંબી છે વિચારવા જેવો એ અવલંબન લેવા માટે એ વાત નથી, એટલી સાવધાની પૂર્વક વિચારવી ઘટે છે. તો માને છે એને અત્યારે ના માને છે એ ચક્રવર્તી ખરેખર જ્ઞાની સમૂહ ચક્રવર્તી આ ભરત ચક્રવર્તી ક્ષાયક સમૂહ દ્રષ્ટિ ચરમ શરીરી હતા. અત્યારે હવે તો માને તમે આટલા બધા અનુભવમાં પડ્યા છે, લડાઈ કરવા ગયા, રાજ પધારવા માટે લડાઈ કરવા ગયા. રાજકારણના પિતા શ્રી આપ્યું હતું કૃષ્ણદેવ ભગવાને, પછી રાજ વધારવા માટે લડાઈ કરવા ગયા છે. કેવી રીતે માના અને પ્રાપ્તિ અપ્રાપ્તિમાં રાજકૃષ્ણ કશા કરવાની ના પડે તમને, અને પછી રાજ વધારવા જાય છે. આ સોજે વધે બીજી વાત છે, કોઈ આવી આવી વખતે તમારે તમારા ખંડના જતી, અમે તમારા ખંડિયા રાજા સરેન્દ્ર છીએ, તો હુકમ કરે ચાલો તૈયાર થાવ, હું ખાતે આવું છું, તો મોખરે જાય. આવી પરિસ્થિતિમાં માનવું કેવી રીતે હવે અંદર ઉતારવા જેવું લાગે, કેવી રીતે એવું કરે. એટલે એ વિષય જરા વધારે સક્ષમ છે, એ વિષય વધારે સક્ષમ છે. એના એક ભ્રમણ આવ્યા છે સત્રાંતરણ છે, પોતે કેવી રીતે જીવે છે તે વાત અમે સ્પષ્ટ કરી છે. ૩૯૬ નો પત્ર પહેલે છે, સૌગાભાઈ ઉપર નો પત્ર છે, પાણી 342 પત્ર 396 અનવકાશીનો આત્મ સ્વરૂપ વર્તે છે. શું કહે છે? અમારા શરીરમાં આત્મ સ્વરૂપે અમે વર્તીએ છીએ એમાં અવકાશ નથી બીજો, નિરંતર અમને આત્મ સ્વરૂપ સદા ધ્યાનમાં આચરણમાં મુખ્યપણે આત્મ